એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોના જીવનને એમ કે દિશા આપી છે, સ્ટીફન કોવીનું પ્રથમ વસ્તુઓ પ્રથમ. મને લાગે છે કે આજકાલ આપણે બધા એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે શું ખરેખર મહત્વનું છે તે જ જાણે ભૂલી જઈએ છીએ, ખરું ને?
તમે બિલકુલ સાચી વાત કરી. આપણે સતત દોડતા જ રહીએ છીએ, ઇમેલ્સ, મીટિંગ્સ, ડેડલાઇન્સ. એવું લાગે છે જાણે ઘડિયાળ જ આપણા પર રાજ કરે છે. પણ આ પુસ્તક છે ને એ આપણને યાદ અપાવે છે કે ઘડિયાળ કરતાં હોકાયંત્ર વધુ જરૂરી છે.
હોકાયંત્ર એટલે કે દિશા.
હા, એટલે કે ક્યાં જઈ રહ્યા છીએ તે જાણવું ફક્ત ઝડપથી દોડવા કરતાં વધારે મહત્વનું છે. એટલે આ પુસ્તક ખાલી ટાઈમ મેનેજમેન્ટની વાત નથી કરતું, આ તો લાઈફ લીડરશિપની વાત છે, જીવનને નેતૃત્વ આપવાની.
બરાબર. અને આ વિચાર આપનાર લેખક સ્ટીફન આર કોવી પોતે પણ એકદમ અસાધારણ વ્યક્તિત્વ. 1932થી 2012 સુધી એ ખાલી લેખક નહોતા પણ એક મોટા ગજાના નેતૃત્વ નિષ્ણાત, શિક્ષક, કન્સલ્ટન્ટ, ઘણું બધું. હાર્વર્ડમાંથી MBA, પછી ડોક્ટરેટ પણ. એમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પણ જબરદસ્ત હતી.
હા, અને એમની મુખ્ય ઓળખ તો પેલા વિશ્વવિખ્યાત પુસ્તકથી બની, અત્યંત અસરકારક લોકોની 7 આદતો. પણ એમની ખાસ વાત એ હતી કે એ ખાલી ટિપ્સ કે ટેકનિક નહોતા આપતા, એમનો ભાર હતો સિદ્ધાંત કેન્દ્રિત જીવનશૈલી પર.
સિદ્ધાંત કેન્દ્રિત જીવનશૈલી, પ્રિન્સિપલ સેન્ટર્ડ લિવિંગ.
હા, એટલે કે શાશ્વત મૂલ્યો, સિદ્ધાંતો, એને જીવનના કેન્દ્રમાં રાખો અને પછી નિર્ણયો લો. એમણે ફિલોસોફી અને સાયકોલોજીના ઊંડા વિચારોને બહુ જ સરળ, વ્યવહારુ રીતે રજૂ કર્યા. એ જ એમની કમાલ હતી.
તો ચાલો આ પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. કોવી શરૂઆતમાં જ પેલી પરંપરાગત ટાઈમ મેનેજમેન્ટની જે ધારણા છે ને, એના પર સવાલ ઉઠાવે છે. એ કહે છે કે આપણી સમસ્યા એ નથી કે આપણી પાસે સમય ઓછો છે.
ના, બિલકુલ નહીં.
પણ સમસ્યા એ છે કે આપણે જે ખરેખર મહત્વનું છે એની સાથે જોડાયેલા નથી. આપણે ખાલી કામ પતાવવાની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી પર ધ્યાન આપીએ છીએ, પણ સાચા કામ કરવાની અસરકારકતા એટલે કે ઇફેક્ટિવનેસ પર નહીં. ઘણીવાર એવું થાય છે ને, દિવસ પૂરો થાય ને લાગે કે કામ તો બહુ કર્યો પણ કંઈ મહત્વનું કર્યું જ નહીં.
બરાબર, એકદમ સાચી વાત. અને આ સમજાવવા માટે કવિ ઘડિયાળ અને હોકાયંત્રનું રૂપક વાપરે છે. ઘડિયાળ એટલે શું? આપણું શેડ્યુલ, અપોઇન્ટમેન્ટ્સ, જે કાકીદનું છે એ બધું.
અને હોકાયંત્ર?
હોકાયંત્ર એટલે આપણા મૂલ્યો, આપણો અંતરાત્મા, જીવનનો હેતુ, આપણા સિદ્ધાંતો. હવે મુશ્કેલી એ છે કે મોટાભાગના લોકો, ખબર છે, એ તાકીદના વ્યસનથી પીડાય છે. યર્જન્સી એડિક્શન જેને કહેવાય.
તાકીદનું વ્યસન એટલે જે સામે દેખાય, જે બોંગાટ વધુ હોય, એના પર કૂદી પડવાનું.
હા, ભલે ને લાંબા ગાળે એટલું મહત્વનું ના હોય, બસ તાકીદનું છે એટલે કરી નાખો.
આ તો એવું થયું કે આપણે સતત આગ બુજાવવામાં જ વ્યસ્ત રહીએ પણ આગ લાગે જ નહીં એ માટે વિચારવાનો સમય જ ના મળે.
એકદમ. આ પુસ્તક આપણને એ તાકીદના વ્યસનમાંથી બહાર કાઢીને હોકાયંત્ર મુજબ જીવવા માટે એમ કે પ્રેરણા આપે છે. એ સમજાવે છે કે સાચો સંતોષ, સાચી શાંતિ ત્યારે જ મળે જ્યારે આપણા કામ આપણા ઊંડા મૂલ્યો સાથે જોડાયેલા હોય. જે લોકો સતત ભાગદોડ, તણાવ, ખાલીપો અનુભવે છે ને, એમના માટે આ પુસ્તક એક રાહત જેવું છે, માર્ગદર્શન જેવું છે.
ચાલો આ વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. પુસ્તકનો પહેલો ભાગ ઘડિયાળ અને હોકાયંત્રો વચ્ચેના સંઘર્ષની વાત કરે છે. કોવિ એક બહુ જ શું કહેવાય, અસરકારક સવાલ પૂછે છે.
કયો સવાલ?
કે મૃત્યુશૈયા પર કેટલા લોકો એવું વિચારતા હશે કે કાશ મેં ઓફિસમાં થોડું વધુ સમય વિતાવ્યો હોત. આ સાંભળીને જ આ માચકો લાગે નહીં.
હા, સીધું જ વિચારવા મજબૂર કરે કે આપણે આપણો સમય વાપરીએ છીએ ક્યાં, અને શું એ આપણા અંદરના અવાજ આપણા મૂલ્યો સાથે મેળ ખાય છે કે નહીં.
અને પેલું તાકીદનું વ્યસન એ આટલું મજબૂત કેમ હોય છે?
કારણ કે તાકીદની બાબતો દેખીતી હોય છે, એ આપણા પર દબાણ ઊભું કરે છે. ઘણીવાર બીજા લોકો તરફથી આવતી હોય છે. આપણી આસપાસનું વાતાવરણ પણ જુઓ ને, તાત્કાલિક પરિણામોને જ મહત્વ આપે છે. કોઈ સમસ્યાનું સમાધાન ફટાફટ લાવે એ હીરો.
ભલે પછી એ સમસ્યા સારા આયોજનથી ટાળી શકાઈ હોત.
બરાબર. આ તાકીદનો દેખાડો આપણને મહત્વની પણ શાંત દેખાતી બાબતોથી દૂર રાખે છે.
તો આનો ઉપાય શું? હોકાયંત્ર કેવી રીતે વાપરવું?
કોવિ કહે છે કે આપણું હોકાયંત્ર ચાર મૂળભૂત માનવ જરૂરિયાતોથી બનેલું છે. એક, જીવવું, એટલે શારીરિક આર્થિક સલામતી. બે, પ્રેમ કરવું, એટલે સંબંધો જોડાણ. ત્રણ, શીખવું, એટલે માનસિક વિકાસ, નવું જાણવું. અને ચાર, વારસો છોડવો, એટલે કંઈક અર્થપૂર્ણ યોગદાન આપવું, જીવનનો હેતુ. આ ચારે પાસા જ્યારે સંતુલિત થાય ને, ત્યારે જ જીવન સાચી દિશામાં જાય અને અંદરથી સંતોષ મળે.
આ સમજાયું. હવે આ સમજણ પછીનો મોટો પડકાર આવે છે બીજા ભાગમાં. મુખ્ય વસ્તુ એ છે કે મુખ્ય વસ્તુને મુખ્ય રાખવી, પણ આ કરવું કેવી રીતે? અહીં જ પેલું પ્રખ્યાત ટાઈમ મેનેજમેન્ટ મેટ્રિક્સ આવે છે, બરાબર?
હા, એકદમ. જે આપણા બધા કામોને ચાર ભાગમાં વહેંચે છે. આ મેટ્રિક્સ ખરેખર એમ કે આંખ ખુલી નાખે એવું છે.
હા, મેં આના વિશે સાંભળ્યું છે. બે ધરી હોય છે, એક તાકીદ અર્જન્ટ અને બીજી મહત્વ ઇમ્પોર્ટન્ટ. તો એ ચાર ખાના કયા કયા છે?
જુઓ, પહેલું ખાનું છે ક્વોડ્રન્ટ વન, તાકીદનું અને મહત્વનું. આમાં શું આવે? કટોકટી, છેલ્લી ઘડીની ડેડલાઈન, દબાણવાળી સમસ્યાઓ, જેમ કે અચાનક કોઈ બીમાર પડે, કોઈ અગત્યનો પ્રોજેક્ટ જેની ડેડલાઈન આજે જ છે. આ ફાયર ફાઇટિંગ ઝોન છે.
ઓકે, પછી
બીજું ખાનું છે ક્વોડ્રન્ટ ટુ, મહત્વનું પણ તાકીદનું નહીં. આ બહુ અગત્યનું છે. આમાં એવી પ્રવૃત્તિઓ આવે જે લાંબા ગાળે ખૂબ મહત્વની છે, પણ અત્યારે કોઈ દબાણ નથી કરતું એના પર. જેમ કે ભવિષ્યનું આયોજન કરવું, સંબંધો મજબૂત કરવા, સ્વાસ્થ્ય સાચવવું, નવી સ્કિલ શીખવી, કોઈ સમસ્યા આવે એ પહેલાં જેને રોકવાનો ઉપાય કરવા. કોવિ કહે છે કે સફળ અને સંતુલિત જીવનની ચાવી અહીં છે.
આજ સૌથી મહત્વનું ખાનું છે.
હા, પછી આવે છે ક્વોડ્રન્ટ થ્રી, તાકીદનું પણ મહત્વનું નહીં. આ સૌથી કપટી જેમો.
કપટી કેમ?
કારણ કે આમાં એવા કામો આવે જે તાકીદ ના લાગે. ફોન રણકે, ઈમેલ આવે, કોઈ બોલાવે, એટલે આપણને લાગે કે આ કરવું જ પડશે. પણ ખરેખર એ આપણા લાંબા ગાળાના લક્ષ્યો માટે મહત્વના ન હોય. બિનજરૂરી ફોન, અમુક ઈમેલ્સ, એવી મીટિંગ્સ જેમાં આપણી જરૂર જ ન હોય, બીજા કોઈની ઉતાવળ જે આપણા કામની નથી, આપણે આમાં બહુ ફસાઈ જઈએ છીએ. કારણ કે તાકીદનો અવાજ મોટો હોય છે.
સમજાયું. એટલે એ આપણને ભ્રમમાં રાખે છે. અને છેલ્લું, ચોથું ખાનું,
ક્વોડ્રન્ટ ફોર, ન તો તાકીદનું કે ન મહત્વનું. આ તો સીધો સમયનો બગાડ. કારણ વગર ટીવી જોયા કરવું, સોશિયલ મીડિયા પર કલાકો કાઢવા, નકામી ગપસપ, આ બધાથી દૂર રહેવું જોઈએ.
તો કોવિનો મુખ્ય સંદેશ એ છે કે આપણે ક્વોડ્રન્ટ ટુમાં વધુ સમય પસાર કરવો જોઈએ.
એકદમ. કારણ કે જ્યારે તમે આયોજન, તૈયારી, સંબંધો અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપો છો, એટલે કે ક્વોડ્રન્ટ ટુમાં સક્રિય રહો છો, ત્યારે ક્વોડ્રન્ટ વનની કટોકટીઓ આપોઆપ ઓછી થવા લાગે છે. આગ બુઝાવવાની જરૂર જ ઓછી પડે છે.
પણ આ માટે તો પહેલા ક્વોડ્રન્ટ થ્રી અને ફોર વાળા કામોને ના પાડવી પડે ને? અને એ સહેલું નથી હોતું.
બિલકુલ સહેલું નથી હોતું. અને અહીં જ પેલો મોટા પથ્થરો, એટલે કે બિગ રોક્સ વાળો વિચાર બહુ મદદ કરે છે.
હા, એ ઉદાહરણ મને યાદ છે, પેલી બરણીવાળું, ખરું ને?
હા, કલ્પના કરો કે તમારી પાસે એક કાચની ખાલી બરણી છે, અને થોડા મોટા પથ્થર છે, થોડી નાની કાકરીઓ છે અને રેતી છે. હવે જો તમે પહેલા બરણીમાં રેતી ભરો, પછી કાકરીઓ, તો મોટા પથ્થરો માટે જગ્યા જ નહીં બચે.
બરાબર.
પણ જો તમે પહેલા મોટા પથ્થરો, એટલે કે તમારી સૌથી મહત્વની પ્રાથમિકતાઓ, તમારા ક્વોડ્રન્ટ ટુના કામો બરણીમાં મૂકો, તો પછી નાની કાકરીઓ અને રેતી આજુબાજુની ખાલી જગ્યામાં સરસ રીતે ગોઠવાઈ જશે.
અરે વાહ, કેટલું સરસ ઉદાહરણ છે. મતલબ કે અઠવાડિયાનું આયોજન કરતી વખતે સૌથી પહેલા તમારા મોટા પથ્થરો માટે સમય નક્કી કરી લો, કેલેન્ડરમાં એને જગ્યા આપી દો, પછી બાકીની વસ્તુઓ ગોઠવો.
એકદમ. આનાથી પ્રાથમિકતા નક્કી કરવાનું ખૂબ સરળ બને છે. હવે પુસ્તકનો ત્રીજો ભાગ પરસ્પરાવલંબનની સિનર્જીની વાત કરે છે. સિનર્જી ઓફ ઇન્ટરડિપેન્ડન્સ. આ શું છે?
હા, આ થોડું સમજાવો.
આ ભાગ આપણને યાદ અપાવે છે કે આપણે એકલા નથી, આપણે સમાજમાં રહીએ છીએ, બીજાઓ સાથે જોડાયેલા છીએ, અને આપણે જીવનમાં જુદી જુદી ભૂમિકાઓ ભજવીએ છીએ. કોઈ પિતા છે, કોઈ માતા, કોઈ પતિ, કોઈ પત્ની, કોઈ કર્મચારી, કોઈ બોસ, કોઈ મિત્ર, અને સાથે સાથે એક વ્યક્તિ તરીકે આપણી પોતાની પણ ભૂમિકા છે.
હા, ઘણી બધી ભૂમિકાઓ હોય છે.
કવિ કહે છે કે સંતુલિત અને અસરકારક જીવન માટે આ દરેક મહત્વની ભૂમિકાને ઓળખવી અને દરેકને થોડો ન્યાય આપવાનો પ્રયાસ કરવો જરૂરી છે. દરેક ભૂમિકાના પોતાના મોટા પથ્થરો હોઈ શકે છે, એટલે કે દરેક ભૂમિકામાં ક્વોડ્રન્ટ 2ની પ્રવૃત્તિઓ હોઈ શકે છે.
એટલે કે માત્ર પ્રોફેશનલ લાઈફના મોટા પથ્થરો નહીં, પણ પર્સનલ લાઈફના, ફેમિલી લાઈફના, હેલ્થના, બધાના મોટા પથ્થરો ઓળખીને એને સમય આપવો. આ ભૂમિકા, રોલ્સ અને એના લક્ષ્યો, ગોલ્સને જોડવાની વાત લાગે છે.
બરાબર. અને આ જ ભાગમાં કામ સોંપવાની એટલે કે ડેલિગેશનની એક વધુ સારી રીતની વાત છે, સ્ટ્યુઅર્ડશિપ ડેલિગેશન.
સ્ટ્યુઅર્ડશિપ ડેલિગેશન એ શું છે, સામાન્ય ડેલિગેશનથી અલગ?
હા, સામાન્ય રીતે આપણે ગોફર ડેલિગેશન કરીએ છીએ, એટલે કે ચોક્કસ સૂચના આપીએ, જા આ 5 પાનાની ઝેરોક્સ કરી લાવ. આમાં વ્યક્તિએ ફક્ત સૂચનાનું પાલન કરવાનું છે. જ્યારે સ્ટ્યુઅર્ડશિપ ડેલિગેશનમાં આપણે શું પરિણામ જોઈએ છે સ્પષ્ટ કરીએ છીએ, જરૂરી માર્ગદર્શન અને સાધનો આપીએ છીએ, પણ કેવી રીતે કરવું એની સ્વતંત્રતા અને જવાબદારી વ્યક્તિને સોંપીએ છીએ. દાખલા તરીકે આવતીકાલની ક્લાયન્ટ મીટિંગ માટે આ પ્રેઝન્ટેશન તૈયાર જોઈએ. એ સ્પષ્ટ, વ્યવસ્થિત અને અસરકારક હોવું જોઈએ. આ માટે જરૂરી માહિતી અહીં છે, બાકી તમે તમારી રીતે શ્રેષ્ઠ કામ કરો.
આનાથી તો સામેવાળી વ્યક્તિને પણ વધુ જવાબદારી અને સશક્તિકરણનો અનુભવ થાય.
બરાબર. અને આપણો પોતાનો સમય પણ ક્વોડ્રન્ટ 2ના વધુ મહત્વના કામ માટે મુક્ત થાય.
આ તો ટીમ મેનેજમેન્ટ માટે ખરેખર બહુ ઉપયોગી વિચાર છે. અને હવે ચોથો ભાગ, જે આ બધાને વ્યવહારમાં મૂકવાની વાત કરે છે, સિદ્ધાંત કેન્દ્રિત જીવનની શક્તિ અને શાંતિ. અહીં પેલી સાપ્તાહિક આયોજનની પ્રક્રિયા આવે છે નહીં?
હા, વીકલી ઓર્ગેનાઇઝિંગ પ્રોસેસ. કોવિ ભારપૂર્વક કહે છે કે દર અઠવાડિયે, બની શકે તો રવિવારે સાંજે, લગભગ 30 મિનિટ જેટલો સમય કાઢીને આવતા અઠવાડિયાનું આયોજન કરવું જોઈએ. આ એક શક્તિશાળી આદત છે.
30 મિનિટ શું કરવાનું હોય એમાં?
એના 6 મુખ્ય પગલાં છે. પહેલું, મિશન સાથે જોડાઓ. તમારા જીવનના મોટા ઉદ્દેશ્યો, તમારા મૂલ્યો યાદ કરો. તમારું હોકાયંત્ર શું કહે છે એ જુઓ.
ઓકે.
બીજું, ભૂમિકાઓની સમીક્ષા કરો. આવતા અઠવાડિયા માટે તમારી કઈ કઈ મુખ્ય ભૂમિકાઓ છે, જેમ કે પ્રોફેશનલ, પિતા માતા, જીવનસાથી, મિત્ર, વ્યક્તિગત સ્વાસ્થ્ય વગેરે.
બરાબર.
ત્રીજું, મોટા પથ્થરો ઓળખો. દરેક ભૂમિકા માટે આવતા અઠવાડિયાના એક કે બે સૌથી મહત્વપૂર્ણ ક્વોડ્રન્ટ 2 લક્ષ્યો એટલે કે મોટા પથ્થરો નક્કી કરો. દાખલા તરીકે, પ્રોફેશનલ ભૂમિકા માટે નવા પ્રોજેક્ટનો સ્ટ્રેટેજિક પ્લાન શરૂ કરવો. પિતાની ભૂમિકા માટે દીકરા સાથે 1-to-1 ડિનર પર જવું.
ચોથું શું?
ચોથું, અઠવાડિયાનું શેડ્યુલ બનાવો. હવે તમારા કેલેન્ડર કે ડાયરીમાં સૌથી પહેલા આ મોટા પથ્થરો માટે ચોક્કસ સમય નક્કી કરી લો, એને બ્લોક કરી દો, પછી જ બીજી અપોઇન્ટમેન્ટ્સ અને બીજા કામો ગોઠવો.
મોટા પથ્થર પહેલા.
હા. પાંચમું, પસંદગીની ક્ષણે પ્રામાણિકતા રાખો. આખા અઠવાડિયા દરમિયાન જ્યારે કોઈ તાકીદનું કામ આવે, કોઈ વિક્ષેપ આવે, ત્યારે ઘડીભર અટકીને વિચારો, શું આ તમારા આયોજન અને મૂલ્યો કરતાં વધુ મહત્વનું છે? જરૂર પડે તો ના કહો અને તમારા મોટા પથ્થરોને વળગી રહો.
અને છેલ્લું પગલું,
છઠ્ઠું, મૂલ્યાંકન કરો. અઠવાડિયાના અંતે થોડો સમય કાઢીને જુઓ કે આયોજન મુજબ કેટલું થયું, શું સારું રહ્યું, ક્યાં મુશ્કેલી આવી અને આવતા અઠવાડિયા માટે શું સુધારી શકાય.
સાપ્તાહિક પ્રક્રિયા જો નિયમિત રીતે કરવામાં આવે તો ખરેખર જીવનમાં સ્પષ્ટતા, નિયંત્રણ અને શાંતિ આવી શકે છે. આ ખાલી વધુ કામ કરવા વિશે નથી, પણ યોગ્ય કામ કરવા અને એનાથી મળતા સંતોષ વિશે છે.
તો આટલી ચર્ચા પછી મુખ્ય સંદેશાઓ શું તારવી શકીએ? મારા મતે પહેલો અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે અસરકારકતા એ કાર્યક્ષમતા કરતાં વધુ મહત્વની છે.
એટલે કે સાચી દિશામાં જવું ફક્ત ઝડપથી જવા કરતાં વધુ જરૂરી છે, હોકાયંત્ર પહેલા, ઘડિયાળ પછી.
બરાબર. બીજો મુદ્દો, પેલા તાકીદના વ્યસનથી સાવધાન રહેવું. તાકીદની બાબતો આપણને સહેલાઈથી ભ્રમિત કરી દે છે. એને ઓળખીને, એના પર કાબૂ મેળવીને ક્વોડ્રન્ટ 2માં સક્રિય રીતે સમય રોકવો પડે.
હા, અને એ ક્વોડ્રન્ટ 2ની શક્તિને સમજવી એ ત્રીજો મુદ્દો. આયોજન, સંબંધોનું જતન, સ્વાસ્થ્ય, શીખવું, આ બધું ભલે તાકીદનું ન લાગે, પણ લાંબા ગાળે આ જ આપણને મજબૂત બનાવે છે અને ભવિષ્યની કટોકટીઓ ઘટાડે છે. આના માટે ના કહેવાની હિંમત કેળવવી પડે.
ચોક્કસ. અને ચોથું, મોટા પથ્થરોનો સિદ્ધાંત. આપણી મુખ્ય પ્રાથમિકતાઓને પહેલા સ્થાન આપવું. જો આપણી ભૂમિકાઓ અને તેના સંબંધિત લક્ષ્યો, એટલે કે આપણા મોટા પથ્થરો સ્પષ્ટ નહીં હોય અને આપણે એને સમયપત્રકમાં નહીં ગોઠવીએ, તો નાની નાની બિનમહત્વપૂર્ણ બાબતો આપણો બધો સમય ખાઈ જશે. સાપ્તાહિક આયોજન અહીં ચાવીરૂપ છે.
અને છેલ્લે પાંચમો મુદ્દો, આ બધું આપણને સિદ્ધાંત કેન્દ્રિત જીવન તરફ લઈ જાય છે. આપણા નિર્ણયો ડર, દબાણ કે ક્ષણિક લાગણીઓ પર નહીં, પણ આપણા આંતરિક મૂલ્યો અને શાશ્વત સિદ્ધાંતો, જેમ કે પ્રામાણિકતા, ન્યાય, વિકાસ, યોગદાન પર આધારિત હોવા જોઈએ. આ જ સાચી શાંતિ અને સ્થિરતા આપે છે.
હા, અને આપણા ગુજરાત કે ભારતના સંદર્ભમાં જોઈએ તો કામ અને કુટુંબ વચ્ચે સંતુલન સાધવામાં, સામાજિક દબાણો અને અપેક્ષાઓ વચ્ચે પોતાના મૂલ્યો જાળવી રાખવામાં આ વિચારો ખરેખર બહુ માર્ગદર્શક બની શકે છે.
આ પુસ્તકમાં ઘણા એવા વાક્યો છે, એવા વિચારો છે જે સીધા દિલમાં ઉતરી જાય. અમુક યાદગાર વિચારો પર વાત કરીએ.
ચોક્કસ. મને સૌથી વધુ ગમે છે અને કદાચ સૌથી પ્રખ્યાત પણ છે, મુખ્ય વસ્તુ એ છે કે મુખ્ય વસ્તુને મુખ્ય વસ્તુ રાખવી. કેટલું સરળ લાગે, પણ કેટલું ગહન. સતત યાદ અપાવે છે કે જીવનની ભાગદોડમાં આપણી ખરી પ્રાથમિકતાઓ શું છે, આપણો ફોકસ ક્યાં હોવું જોઈએ.
બરાબર. બીજું એક જે પરંપરાગત વિચારસરણીને પડકારે છે તે, ચાવી એ નથી કે તમારા શેડ્યુલ પર શું છે તેને પ્રાથમિકતા આપો, પરંતુ તમારી પ્રાથમિકતાઓને શેડ્યુલ કરો. આ આખું પરિપ્રેક્ષ્ય જ બદલી નાખે છે. પહેલા નક્કી કરો કે શું મહત્વનું છે, તમારા મોટા પથ્થરો કયા છે, અને પછી એને તમારા સમયપત્રકમાં અગ્રતા આપો.
અને પેલી ના કહેવાની હિંમત વિશેનું વાક્ય પણ બહુ દમદાર છે. તમારે નક્કી કરવું પડશે કે તમારી સર્વોચ્ચ પ્રાથમિકતાઓ શું છે અને હિંમત રાખવી પડશે બીજી બાબતોને ના કહેવાની. અને આમ કરવાની રીત એ છે કે અંદર એક મોટી હા બળી રહી હોય.
મોટી હા?
હા, મતલબ કે જ્યારે તમે સ્પષ્ટ હોવ કે તમે શેના માટે હા કહી રહ્યા છો, તમારા મૂલ્યો, તમારા લક્ષ્યો, તમારા મોટા પથ્થરો, ત્યારે બિનમહત્વપૂર્ણ બાબતોને ના કહેવું આપોઆપ સહેલું બની જાય છે. અંદરની પ્રતિબદ્ધતા તમને શક્તિ આપે છે.
અને છેલ્લે, તાકીદ અને મહત્વનો ભેદ સ્પષ્ટ કરતું વાક્ય. તાકીદની બાબતો સામાન્ય રીતે દેખાય છે, તે આપણા પર દબાણ કરે છે. મહત્વ બીજી બાજુ પરિણામો સાથે સંબંધિત છે. આ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે જે સૌથી વધુ બૂમો પાડે છે, જે સૌથી વધુ દબાણ કરે છે, તે હંમેશા સૌથી મહત્વનું નથી હોતું.
તો આ બધા સરસ વિચારો છે, પણ એને રોજિંદા જીવનમાં ઉતારવા શું કરી શકાય? સૌથી પહેલું અને નક્કર પગલું કયું હોઈ શકે?
મને લાગે છે કે પેલી સાપ્તાહિક આયોજનની આદત પાડવી એ સૌથી મોટું પગલું છે. દર રવિવારે પેલી 30 મિનિટ કાઢવી, પોતાની ભૂમિકાઓ યાદ કરવી, એના મોટા પથ્થરો નક્કી કરવા અને એને આવતા અઠવાડિયાના કેલેન્ડરમાં ગોઠવી દેવા.
હા, એનાથી શરૂઆત કરવી શ્રેષ્ઠ છે. અને પછી કાર્યસ્થળે પણ આ સિદ્ધાંતો લાગુ પાડી શકાય, જેમ કે લાંબા ગાળાના વ્યૂહાત્મક વિચાર માટે સમય કાઢવો, ટીમ સાથે સારા સંબંધો બાંધવા પર ધ્યાન આપવું, નવી સ્કિલ્સ શીખવા માટે સમય ફાળવવો અને પેલું સ્ટુઅર્ડશીપ ડેલિગેશન અપનાવવું.
અને અંગત જીવનમાં?
અંગત જીવનમાં પણ એટલું જ લાગુ પડે. સંબંધોને મોટા પથ્થર તરીકે ગણવા, જીવનસાથી સાથે નિયમિત ડેટ નાઇટ રાખવી, બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો, માતા પિતા કે ખાસ મિત્રોને નિયમિત ફોન કરવો કે મળવું, આ બધું શેડ્યુલમાં હોવું જોઈએ. સ્વાસ્થ્ય માટે પણ કસરત, ધ્યાન, પૂરતો આરામ, એને પણ સમયપત્રકમાં સ્થાન આપવું પડે.
અને કોઈ પણ નિર્ણય લેતી વખતે કદાચ એક નાનકડો પ્રશ્ન પોતાને પૂછી શકાય, શું આ તાકીદનું છે કે મહત્વનું? શું આ મારા હોકાયંત્ર સાથે, મારા મૂલ્યો સાથે સુસંગત છે?
બરાબર. આ નાનું ફિલ્ટર પણ આપણને ઘણીવાર ખોટી દિશામાં જતા બચાવી શકે છે.
સાચી વાત છે. આ પુસ્તકમાંથી મારો મુખ્ય બોધપાઠ એ રહ્યો કે સાચી ઉત્પાદકતા કે સફળતા વધુ કલાકો કામ કરવાથી નથી આવતી, પણ આપણા સૌથી મહત્વના કામો પર, આપણા મોટા પથ્થરો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આવે છે. અને એ મહત્વનું શું છે તે આપણું આંતરિક હોકાયંત્ર, આપણા મૂલ્યો અને સિદ્ધાંતો જ બતાવી શકે. આ ખાલી સમય બચાવવાની ટિપ્સ નથી, આ તો એક અર્થપૂર્ણ, હેતુપૂર્ણ જીવન જીવવાની ફિલોસોફી છે.
અને મારા માટે સૌથી મોટો આહા મુમેન્ટ એ હતો કે ક્વોડ્રન્ટ ટુમાં રોકાણ કરવાથી ક્વોડ્રન્ટ વનની કટોકટીઓ ખરેખર ઘટે છે. એટલે કે જ્યારે આપણે નિવારણ, આયોજન, સંબંધો અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપીએ છીએ ત્યારે ભવિષ્યની આગ ઓછી લાગે છે. આ વિચાર ખરેખર જીવનમાં શાંતિ અને નિયંત્રણની ભાવના લાવે છે. જેમ તમે કહ્યું, આ ટાઈમ મેનેજમેન્ટ નથી, આ તો લાઈફ લીડરશિપ છે. આપણા જીવનની ડોર પોતાના હાથમાં રાખવાની વાત છે.
ખૂબ જ સરસ અને ઊંડી ચર્ચા રહી. આશા છે કે શ્રોતાઓને પણ આમાંથી પોતાના જીવન માટે કંઈક વિચારવા જેવું, કંઈક ઉપયોગી જરૂર મળ્યું હશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.